પણ મારી દુખ હરણી, મારી દુખ હરણી કુળ દેવી જ રે, અને મારી કરણી તું કરને સહાય. એ પણ જાહર જુગમાં જોગણી, એ માળી પરગટ પીછળિયા. ધરતી સોરઠમાં સંચીરો અને જે નવ ચડ્યો ગઢ ગિરનાર, નાયો નહીં દામો રેવતી એનો એળે ગયો અવતાર. મિત્રો, આપણે જે આજ વાત કરવાની છે તે ગરવા ગઢ ગિરનારની વાત કરવાની છે, એના માતમની વાત કરવાની છે, એના મહિમાની વાત કરવાની છે. વાતનું સંકલન કર્યું છે ગુજરાતના જાણીતા કવિ વિઠ્ઠલદાસ વાઘેલાએ. આપણે ગરવા ગિરનારનો મહિમા તો ઘણી વખત ગાયો છે, સાંભળ્યો છે, અને ઘણાએ ગરવા ગિરનારનું સાનિધ્ય અનુભવ્યું પણ છે. ગરવા ગઢ ગિરનારનું વર્ણન કોણ કરી શકે? કહેવાય છે સંતોનું એમ કહેવું છે કે હિમાલયથી પણ જૂનો છે. આજે આપણે તેની પ્રાર્થના કરવી છે, એના ગુણગાન ગાવા છે, જેમાં સિદ્ધ 84 ના બેહણા છે, નવનાથ ના બેહણા છે, દત્ત ભગવાન અને જ્યાં દાતાર બિરાજમાન છે, જ્યાં માતાજી જગદંબા અંબા સર્વનું કલ્યાણ કરી ગરવા ગિરનાર ઉપર બિરાજે છે, એના ગુણ ગાવા છે, એની પ્રાર્થના કરવી છે. અનેક અવસર આવે છે મિત્રો, પણ ગરવા ગિરનારના સાનિધ્યમાં જે બે અવસર આવે છે, એક મહાશિવરાત્રીનો મેળો અને બીજો અવસર લીલી પરિક્રમા. સ્વર્ગની ધરતીમાં આ બે અવસર એવા છે કે જે બે અવસરની માલિકા દુનિયાનું માણસ એમાં હોય. ભાઈ કવિ લખે છે કે વર્ણવું શિવરાત્રીને અને મહિમા ગણો મહાદેવ, પણ ભક્તિ ભક્તિ ભોળાનાથની એ જન ચરણ કમલની સેવ, પણ ભક્તિ ભક્તિ ભોળાનાથની અરે રે ઓ તો ચરણ કમલની સેવ, એનું વર્ણન કોણ કરી શકે? કારણ સંતોનું એમ કહેવું છે કે વિશ્વનું હૃદય જો હોય તો ભારત છે, અને ભારતનું જો હૃદય હોય તો એ ગુજરાત છે. તમે નકશામાં જોઈ લેજો, ભારતના નકશામાં જ્યાં હૃદયનું સ્થાન છે ત્યાં ગુજરાત છે, અને ગુજરાતમાં એનું હૃદય સૌરાષ્ટ્ર છે, અને સૌરાષ્ટ્રનું હૃદય ગર્વ ગિરનાર છે. આજ પણ ગરવા ગઢ ગિરનારના સાનિધ્યમાં એની ગુફાઓમાં અનેક મહાપુરુષો તપ કરે છે, અનેક સિદ્ધો તપ કરે છે, સાચા ભક્તોનું કલ્યાણ કરે છે. એટલું નહીં, આજ પણ 5 પાંડવો, રાજા ગોપીચંદ, ભરથરી, અશ્વથામા એવા અમર આત્માઓ આજે પણ ભાગશાળીને દર્શન આપે છે. આજે એની જ્યોતો નીકળે છે. એટલું નહીં, ગિરનારમાં અમુક જગ્યાએ આપ જાઓ તો એની મેળે મેળે શંખ વાગે છે, નગારા વાગે છે, શંખ વાગે, નગારા વાગે, ઝાલરું વાગે. કારણ ગર્વ ગિરનાર ભક્તિથી ભરપૂર છે. સંતોનું તો એમ કેવું છે કે તપ કરવા માટે ગરવા ગિરનારનું સાનિધ્ય જ જોઈએ વિશ્વમાં. એટલે તો કવિ પણ કહે છે
કે ઈગે બી માતમ ગિરનારનું અને જાણે જો ગંધર સંત, પણ ભજન ભજન કરો જો ભાવથી એ ભોલ્યો રીજે ભગવાન, પણ જેનું ભજન ભજન કરો ભાવથી અરે ઓ તો રીજે ભોલ્યો ભગવાન.
ગિરનારે ગેબી વસે તપશા ધારી મહાન, અલખને આરાધવા ધારી બેઠા છે ધ્યાન. દિન માસ ને વર્ષો ગયા જુગના વાણા વાય, ગરવા તારી ગહનતા નો પામે નહીં કોઈ પાર. તારી ગહનતા નો પાર કોણ પામી શકે બાપ? હે ગરવા ગિરનાર, હે ગિરનારી મહારાજ, આપણે ત્યાં વિચાર કરો તો સૌરાષ્ટ્રમાં ગિરનારી મહારાજની જય બોલાવે. કલ્પના તો કરો મિત્રો, એનું કેટલું માયતમ હશે. કવિએ એનું સંકલન બહુ રૂડું કર્યું છે. કહેવાય છે કે પૂર્વે પ્રાચીન કાળમાં એક સમય સૌરાષ્ટ્રના પૂર્ણ પ્રદેશમાં રેવતાચળ પર્વતની તલેટીમાં આવેલ ભવનાથ મહાદેવનું માતમનું વર્ણન કરે છે. ઋષિઓ સાંભળે છે, નારદ મુનિ એનું વર્ણન કરે છે. નારદ મુનિ એટલે જેનું બોલવું રદ ન થાય એને નારદ કહેવાય. જેની વાણી કોઈ દિવસ રદ ન બને, જેનું બોલવું કોઈ અફળ ન જાય એનું નામ નારદ કહેવાય. નારદ મુનિ ગરવા ગિરનાર ની તલેટીમાં બિરાજમાન ભવનાથ મહાદેવનું વર્ણન કરે છે. હે ઋષિઓ, ભારત ભૂમિ તો બહુ પવિત્ર છે, એમાં આ પ્રદેશ સૌરાષ્ટ્ર પ્રદેશ એની તો ઉજ્જવળ ગાથા છે. હે ઋષિઓ, હે મુનિઓ, ધ્યાન દઈને સાંભળો. ભારતમાં ને વિશ્વમાં ઘણા જંગલ છે, પણ એ બધા જંગલ કરતા ગિરનારનું જંગલ કઈક જુદું જ છે. ગિરનારનું જંગલ ઉત્તમ છે, કારણ જેમાં 18-12 વનસ્પતિ ઉગે છે. ગિરનારના સાનિધ્યમાં જે તીર્થો છે એનું બહુ માયતમ છે. રેવતી કુંડ, મરઘી કુંડ, દામોદર કુંડ એનું અદભુત માતમ છે, એનું વર્ણન કોણ કરી શકે. અહીંયા તો બ્રહ્મા વિષ્ણુ મહેશ નો વાસ છે. નારદ મુનિ ગરવા ગિરનારની ગોદનું જો વર્ણન કરતા હોય, નારદ મુનિ જો આ પવિત્ર ધરતીને વખાણતા હોય, એથી બીજી સાબિતી કઈ જોઈએ છે. એટલું નહીં, હમણાં તો એક સંતે એના પ્રવચનમાં એમ કીધું છે કે જૂનાગઢમાં રહેતા, જૂનાગઢની આજુબાજુમાં રહેતા, ગરવા ગિરનારની છાયામાં જે રહેતા લોકો, એને હવારમાં ઉઠી શ્રદ્ધાથી ગરવા ગિરનારના દર્શન કરી અને પ્રાર્થના કરે ને, એને બીજી કોઈ સાધના કરવાની જરૂર નથી. આટલું માતમ છે, એનું વર્ણન કોણ કરી શકે. અને હે ઋષિઓ, એક ધ્યાને સાંભળો, ભવનાથ મહાદેવની લિંગ સ્વયંભૂ પ્રગટ થઈ છે. કહેવાય છે કે એકવાર બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમાં બ્રહ્માજી એમ કહે છે, આ સૃષ્ટિનું સર્જન મેં કર્યું છે, સૌથી હું મોટો દેવ કહેવાઉં. ભગવાન વિષ્ણુ એમ કહે છે કે વાત તમારી સાચી છે, સૃષ્ટિનું સર્જન તમે કર્યું છે, પણ એનું ભરણ પોષણ હું કરું છું. એનું ભરણ પોષણ જો ન થાય તો સૃષ્ટિ જીવતી ન રહે. બેની વાત સાંભળીને ભગવાન શંકર મહેશ બેને સમાધાનથી સમજાવે છે, બેનો અહંકાર ટાળે છે. પણ શિવજી જો એમ કીધો હોત, મહેશે જો એમ કીધું હોત કે આ બધાનો પ્રલય હું કરું છું, તો કોણ ના પાડવાનું હતું. પણ ભગવાન શિવજીએ એમ કીધું, કોઈ અહંકાર ન રાખવો. બ્રહ્માજી સમજી ગયા, વિષ્ણુ પણ સમજી ગયા, સૌ પોતપોતાના સ્થાને ગયા. પણ કહેવાય છે કે ભગવાન શંકર કૈલાસમાં જવાને બદલે પૃથ્વી લોકમાં રેવતાચળ પર્વત એટલે કે ગિરનારની તળેટીમાં આવે છે. એને જંગલ ગમ્યું, એ વાતાવરણ ગમ્યું, ત્યાં નિવાસ કર્યો. અને પછી તો એમ કહેવાય છે કે દરેક દેવતાઓ આજુબાજુમાં તપ કરવા માટે આવ્યા. વિષ્ણુ ભગવાન દામોદરજીના રૂપમાં દામોદર મંદિરમાં બિરાજમાન છે, દામો કુંડની પાસે. ઇન્દ્રદેવ ઇન્દ્રેશ્વર માં બિરાજે છે. માં જગદંબા જગતનું કલ્યાણ કરનારી માં અંબાજી ગિરનારની ઉપર બિરાજે છે. એટલે અટાણે અમારે ત્યાં ગાય છે કે અંબાજીના બેસણા ઘાટ ગિરનાર નવે ખોડ નજરું પડે રે લોલ માતાજીના જગદંબાના બેસણા ઘાટ ગિરનાર નવે ખોડ નજરું પડે રે લોલ નવે ખોડ નજરું પડે બેસણા ગઢ ગિરનાર નવે ખંડ નજરું પડે રે લોલ. સાક્ષાત અંબાજી ગરવા ગિરનાર ઉપર બિરાજે છે. ગુરુ દત્ત ભગવાન ઊંચા શિખર ઉપર બિરાજે છે. એક ડુંગરની ટોચ ઉપર દાતાર બિરાજે છે. અમારે ત્યાં આજ પણ સાંજ સવાર ગવાય છે કે તારો રે ભરોસો એ અમને ભારી એવો કરવો દાતા ગિરનારી બાવો ગિરનારી રે લીલિયું ને પીલિયું તારી દજાવું ફરું કે ધોલી રે ધજા પર જાઉં વારી એવો ગરવો દાતાર ગિરનારી બાવો ગિરનારી. સાંજ સવાર ધૂપ દીપ કરતી વખતે દાતારને યાદ કરે છે. ગિરનારની આજુબાજુમાં સંતો સાધના કરે છે. ગરવા ગિરનારમાં અનેક સિદ્ધોના બેસણા છે. એમાં મરઘી કુંડનું માયતમ બહુ છે. એમાં સ્નાન કરવાથી જન્મ મરણના ફેરા ટળી જાય છે. કારણ એનું કવિએ વર્ણન કર્યું છે. રાજા ભોજ એક વાર કચેરીમાં બેઠા છે. એવે વખતે એક વ્યક્તિ આવીને વાત કરી, મહારાજ જંગલમાં જે મૃગલાઓ છે એમાં એક મૃગલી એવી છે જેનું મોઢું મૃગનું છે, શરીર સ્ત્રીનું છે. એ મૃગના ટોળાની વચ્ચે ભમે છે, ફરે છે, રખડે છે. રાજા ભોજ પોતે ઘોડેસવારી કરી સાથીદારોને સાથે લઈ જંગલમાં ચૂપચાપ કોઈ પણ અવાજ કર્યા વિના એ મૃગના ટોળાને જોવે છે. એ મૃગના ટોળામાં એક મૃગમુખી સ્ત્રી જોઈ, જેનું મુખ મૃગનું છે, શરીર સ્ત્રીનું છે. મૃગલાની સાથે દોડાદોડી કરે છે. રાજા ભોજે માણસોને કીધું એને પકડી લ્યો, એવી જાળ બિછાવી મૃગમુખી એમાં પકડાઈ ગઈ. માણસો રાજાની પાસે લઈ આવે છે. મૃગમુખીને સાથે લઈ રાજા નગરમાં પ્રવેશ કરે છે. એને હામૈયા થયા એનું સ્વાગત કરવામાં આવ્યું. દાસ દાસીઓને કહેવામાં આવ્યું, એમને નવરાવી ધોરાવી સારા કપડાં પહેરાવો. મૃગમુખીને નવરાવી ધોરાવી સારા કપડાં પહેરાવ્યા, રાજા ભોજની પાસે લઈ અને આવ્યા. પાસે આવ્યા પછી રાજાને પૂછે છે, આવું શરીર પ્રાપ્ત થવાનું કારણ? મૃગમુખી જવાબ આપે છે, મહારાજ એક ઋષિના આશીર્વાદનું આ કારણ છે. એના આશીર્વાદથી મને આ શરીર પ્રાપ્ત થયું છે. અને બીજી વાત પણ તમે સાંભળી લ્યો, ઘણા જન્મ પહેલા હું તમારી પત્ની હતી, તમારી પાછળ હું સતી થઈ, સાત અવતાર મેં સતીત્વમાં ગાળ્યા, મેં પ્રતિજ્ઞા લીધી હતી મને આવો જ પતિ મળે, ઈ જ પતિ મળે. રાજા વાત સાંભળી આવાક બની ગયા. મૃગમુખીને પૂછે છે કે હવે આનું કઈ કારણ નિવારણ કઈ? તો કે હા, રેવતાતળ પર્વત ત્યાં વાંસના જંગલમાં મૃગની ખોપરી ટીંગાઈ છે, અને રેવતાતળ પર્વતનો જે વિસ્તાર છે એને શાસ્ત્રોમાં વસ્ત્રાપથ વિસ્તાર કહ્યું છે. શિવ ભગવાન જ્યારે ભવનાથમાં આવતા હતા એ વખતે ઉપવસ્ત્ર પડી ગયું, અને એનો જે વિસ્તાર ગણાણો એને પુરાણમાં વસ્ત્રાપથ વિસ્તાર કહે છે, પણ આપણે એને ગિરનારની તળેટી તરીકે ઓળખીએ છીએ. ત્યાં વાંસના જંગલમાં ખોપરી ટીંગાય છે, એને સુવર્ણ રેખા જળમાં નાખે તો મારા શરીરનો ઉદ્ધાર થાય, મને મનુષ્યનું મોઢું મળે. વાત સાંભળી રાજાએ પોતાના સેવકોને તપાસ કરવા માટે મોકલ્યા. જઈને જોયું તો વાંસમાં એ મૃગની ખોપરી ટીંગાય છે, એને સુવર્ણ રેખા નદીમાં પધરાવી અહીંયા વાત કરી. શાસ્ત્રોની વિધિ પ્રમાણે જે સ્ત્રીને મૃગનું મુખ હતું એ રૂપરૂપનો અંબાર સ્ત્રી બની ગઈ. વિધિ પ્રમાણે રાજાએ એની સાથે લગ્ન કર્યા. પછી કહેવાય છે કે પ્રધાનોને પોતાનો કારભાર સોંપી અને પોતે યાત્રા કરવા નીકળે છે. એમાં ગરવા ગિરનારની છાયામાં ભવનાથની તળેટીમાં આવે છે. સુવર્ણ રેખા માં જ્યાં ખોપરી પધરાવી હતી એ જગ્યાએ એક કુંડ ગળાયો, જેને આજ મરઘી કુંડ કહેવાય છે. એનું માયતમ ઘણું છે. એમાં સ્નાન કરવાથી જન્મો જન્મના ફેરા ટળી જાય છે. મૃગી કુંડ, જેને આપણે ગામડાની ભાષામાં મરઘી કુંડ કહીએ, પણ મૂળ નામ એનું મૃગી કુંડ છે. ગરવા ગિરનારમાં આપ આજ પધારો તો જરૂર એમાં સ્નાન કરી પાવન થઈજો. તમારા જીવનમાં ઘણું મળશે, ભક્તિ મળશે, રીધી સીધી મળશે, એટલું બધું એનું માયતમ છે. અને કવિ પણ લખે છે,
જે કોઈ મરગી કુંડ માં નાયજી, મરગી કુંડ માં નાય એ જીને માતમ એનું સમજાય, જે કોઈ મરગી કુંડ માં નાયજી. ગંગા એમાં વહે એથી સાધુ સંતો નાયજી, ગુપત ગંગા એમાં વહે એથી સાધુ સંતો નાયજી, અંજલિ જળજો અંગમાં જાય તો અંજલિ જળજો, જાય જે કોઈ મરઘી કુંડ માં નાય જી, મરઘી કુંડ માં નાય ભાઈ એનું માતમ એને સમજાય, જે કોઈ મરઘી કુંડ માં નાય જી. સરિતા કેરી ઉજ્જવળ ગાથા ગવાયજી, સુવર્ણ રેખા સરિતા કેરી ઉજ્જવળ ગાથા ગવાયજી, દાસ વિઠ્ઠલ કે સ્નાન કરો એમાં, દાસ વિઠ્ઠલ કે ભવના ફેરા ટળી જાય, જે કોઈ મરઘી કુંડ માં નાય, મરઘી કુંડ માં નાય એ જેન માતમ એનું સમજાય, જે કોઈ મરઘી કુંડ માં નાય.
જે કોઈ મરઘી કુંડમાં નાય એને એનું માયતમ સમજાય, સુરણ રેખા સરિતા કેરી ઉજ્જવળ ગાથા ગવાય, કમંડલ કુંડને ગૌમુખી ગંગા ડામો કુંડ દેખાય, જે કોઈ મરઘી કુંડમાં નાય. કહેવાય છે મિત્રો, દામોદર કુંડને કાંઠે વિધિવત શ્રાદ્ધ કરે તો પિતૃઓને મોક્ષ મળે છે. આવા ગરવા ગિરનારની ગોદમાં અનેક તીર્થો છે, ગંગેશ્વર, સહસ્ત્રબિંદુ, સુવર્ણરેખા નદી, કપિલદેવ ભગવાનનું મંદિર, ભૈરવનાથ, અઘોર વાવ, ગોમતી વાવ, અને આ કુવામાં આ વાયુમાં સ્નાન કરવાથી બહુ બહુના પાપ બલી ભસ્મ થઈ જાય. મૃગી કુંડ એનો તો મહિમા કવિઓ બહુ વર્ણવ્યો છે. જન્મ જન્મના ફેરા ટળી જાય. રાજા ભરતશ્રી, રાજા ગોપીચંદ, અનેક અમર આત્માઓ આજે ત્યાં બિરાજમાન છે. પણ એમાં કવિ મહત્વની વાત કરે છે કે મહાશિવરાત્રીનું જે માહિતમ છે એ મહત્વનો પ્રસંગ છે. મહાશિવરાત્રીનું માતમ તો અદભુત છે. એટલું નહીં મિત્રો, મહાવદી ચૌદશની રાત્રિ એને મહાશિવરાત્રી કહેવાય. ભગવાન ભવનાથ દાદાનું પૂજન કરવામાં આવે, જાગરણ કરે, માણસો ભક્તો ઉપવાસ કરે, શિવજીને બિલીપત્ર ચડાવવામાં આવે, નિવેદમાં ભાંજ ધરવામાં આવે, શિવજીને જળ અતિ પ્રિય એટલે જળનો અભિષેક કરવામાં આવે. કારણ મહાશિવરાત્રી ઉપર શિયાળો વિદાય લે, વસંત ઋતુની શરૂઆત થાય, 18 ભાર વનસ્પતિ ખીલવામાં તૈયારી હોય. હાવ સંતોનું એમ કહેવું છે કે મહાશિવરાત્રીનું કોણ વર્ણન કરી શકે ભાઈ. શિવજીના વાળીના ફૂલણા શિવરાત્રીના મેળામાં સુગંધ આપે છે. કવિ એમ કહે છે
કે શિવજીની વાળીમાં ભાત ભાત નહીં ફૂલ, પણ કોઈ કાણે કોઈ કાણે કોઈ કુબડે, કોઈ માણે હુદે મૂલ, કોઈ કાણા કોઈ જોને કુબડા, અરે રે કોઈ માણે કહું દે મૂલ.
શિવજીના વાડીમાં ભાત ભાતના ફૂલ, કોઈ કાણા કોઈ કુબડા, કોઈક માણેક હુદે મૂલ. શિવરાત્રીના મેળાનો અનેરો ઉત્સવ હોય. એટલું નહીં, સૂર્યનારાયણ પર કંઈક જુદી રીતનો પ્રકાશ તો હોય, વાયુદેવનો વિંદણો પણ કોઈ જુદી રીતનો વાતો હોય, અદભુત વાજિંત્રો વાગતા હોય, ભજનોની લહેર લાગી હોય, સાધુ સંતોની રાવટીઓમાં અલખને આરાધતા હોય. વર્ષોથી આવતો શિવરાત્રીનો મેળો મિત્રો, દુનિયાભરના યાત્રાળુ આવે છે. ઠેર ઠેર અન્નક્ષેત્રો ખોલવામાં આવ્યા હોય, રાવટીમાં ભજનોની લહેર લાગી હોય, નાનસ્વામીથી માંડી આજ હેમંત ચૌહાણ જેવા ભજનીકો એવા રૂડા ભજનોથી મેળાને ગાંડો કરે. મેળાની માલિકા એક જુદા પ્રકારની હલક આવે એવો મહાશિવરાત્રીનો મેળો આજ પણ માણવા જેવો છે. એટલું નહીં, પેલા ભોજન અને પછી ભજન, ભોજન અને ભજન, આ વાત બહુ મહત્વની સમજવા જેવી છે. મહાશિવરાત્રીના મેળામાં પેલા ભોજન આપે, હરિહર કરાવે, પછી એને ભજન સંભળાવે. બહુ કલ્પના કરીએ આપણે તો ભોજન મળી જાય, ભજન મળી જાય, પછી માણસને બીજું જોઈએ છીએ હું? એનું જીવન આખું ફરાઈ જાય ભાઈ. કારણ એનો એક જૂનો પ્રસંગ છે. ભગવાન બુદ્ધ જ્યારે વિહાર કરતા એના શિષ્ય આનંદને એમ કહે છે કે તમે જાઓ ગામડે ગામડે જઈ અને ધર્મ ઉપદેશ આપો. સ્વામી આનંદ ને સાથી સંતોને લઈ ગામડે ગામડે જઈ ઉપદેશ આપે, જંગલમાં આદિવાસીઓને ઉપદેશ આપે, પણ કોઈ સાંભળતું નથી, કોઈ સાંભળે નહીં. સ્વામી આનંદ આવી ભગવાન બુદ્ધ ને વાત કરે છે, પ્રભુ અમારો ઉપદેશ કોઈ સાંભળતું નથી. ભગવાન બુદ્ધ બહુ સરસ વાત કરે છે. આનંદ, એ બધાને તમે પેલા પૂછ્યું તું કે તમે ભોજન લીધું જેમાં છો? ના પ્રભુ, એવું નથી પૂછ્યું. આનંદ, ભૂખ્યા માણસો ઉપદેશ કેવી રીતે સાંભળે? પેલા આને ભોજન કરાવવું જોઈએ, પછી તમે ઉપદેશ આપો ને તોય સાંભળે. ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રીનો મેળો, એટલે પેલા ભોજન અને પછી ભજન. માણસો એના જીવનની માલિપા જીવનનું ભાતું લઈને જાય. ભાઈ, એમાં સાધુ સંતોના દર્શન કરવાનો એક લાવો મળે. ગરવા ગિરનારના ગાળામાં જે સંતો વનસ્પતિ ખાય ને જીવે છે, ફળ ફૂલ ઉપર દેહ ટકાવ્યા છે, જગતના કલ્યાણ માટે જે સાધના કરે છે, એવા સંતો મહાશિવરાત્રીના મેળામાં એક જ વાર આવે છે. આખા વર્ષમાં એક જ રાત્રિ એવી છે કે જે તળેટીમાં આવે છે, એનું દર્શન થઈ જાય, જીવન પાવન થઈ જાય. ભાઈ, એક વાર સાચું શરણ મળી જાય, એક વાર સંતની દ્રષ્ટિ પડી જાય, જીવન ધની બની જાય. એમાંય શિવરાત્રિની મધ્યરાત્રિએ મૃગીકુંડ માં જ્યારે સંતો સ્નાન કરવા જાય છે, ત્યારનું દ્રશ્ય તો અદભુત હોય. લાખોની મેદની આજ પણ ભેળી થાય છે. સાધુઓ અવનવા દાવ કરતા હોય, પટ્ટાબાજી કરતા હોય, તરવારથી રમતા હોય, અને એ રવેડીમાં અમર આત્માઓ પણ આવે છે. ગોપીચંદ, રાજા ભરથરી, અશ્વથામા, અમર આત્માઓ, નવનાથમાં એના કોઈ નાથ, ભાગશાળીને એના દર્શન થાય કોઈને. ભજનમાં પણ કવિઓ ગાય છે, ગીતોમાં પણ આજ ગવાય છે.
હાલો માનવીઓ રે ગરવા ગિરનારમાં, હાલો માનવીઓ રે ગરવા ગિરનારમાં, મહાશિવરાત્રિનો મેળો માનવીઓ રે ગરવા ગિરનારમાં, મહાશિવરાત્રિનો મેળો માનવીઓ રે ગરવા ગિરનારમાં. બ્રહ્મા વિષ્ણુ વસે ને ભવનાથ ભોળા, પ્રાચીન મંદિર પર ચાલુ માનવીઓ રે ગરવા ગિરનારમાં, પ્રાચીન મંદિર પર ચાલુ માનવીઓ રે ગરવા ગિરનાર. અધિપતિ દેવ બેઠા ગરવા ગિરનારમાં, અધિપતિ દેવ બેઠા ગિરનારની ગોદમાં, આદિ શક્તિ અંબા બિરાજે માનવીઓ રે
देवा गिरनार मां माता जी बेटा अंबाजी मानवी जो रे गरवा गिरनार कपिल मुनि तो आसी दीना देव छे कपिल मुनि देव तो सीदीना देव छे भेरवनी हाक जो ने बारी मानवियो रे गरवा गिरनार मां भेरवनी हाक वागे बारी मानवियो रे गरवा गिरनार मां जटाजूट धारी आज जोगी बैठा छे जटाजूट धारी आज जोगी बैठा छे दास विठल के देवांगी मानवियो रे गरवा गिरनार मां हालो मानवियो रे गरवा गिरनार मां महाशिवरात्रि नो मेलो मानवियो रे गरवा गिरनार मां गरवा गिरनार
मां आज पण आवा गीतो गवाय छे आवो अद्भुत शिवरात्रि नो मेलो भराय छे दुनिया ना मानसो त्यां आवे छे एटलू नहीं महाशिवरात्रि नो मेलो એ મનોરંજનનો મેળો નથી એ ભક્તિનો મેળો છે એનું માતમ જાણી અને જીવનમાં એનું ભાતું બાંધવાનો મેળો છે લાખોની મેદની આજ આવે છે કેમ કોણ વ્યવસ્થા કરે છે હજી કોઈને ખબર નથી પડી આ મોટો ચમત્કાર છે શિવરાત્રિના મેળાનું અદભુત વર્ણન છે સંતોના દર્શન કરી માણસો જીવનમાં કંઈક પ્રાપ્ત કરે છે કવિ એમ લખે છે
કે શાસ્ત્રો કથી શકે નહીં માતમ મોટું મહાદેવ પણ શિવ શિવ પૂજન સાચે કરો એ જન ચરણ કમલ ની સેવ પણ શિવ પૂજન સાચે કરો અરે રે ઓ તો ચરણ કમલ ની સેવ
મહાદેવ ના માતમ નું વર્ણન કોણ કરી શકે કવિ એમ કે છે તન મન ધન થી એનું શરણ સેવી દો એની ભક્તિ કરો એનું રટણ કરો શિવજીનું નામ લેવાથી પાપી પણ પાવન થાય છે એવા મહાશિવરાત્રિના મેળાનું માતમ ઘણું મોટું છે પણ હવે જે મહત્વની બીજી વાત કરવાની છે એ લીલી પરિક્રમા ગરવા ગિરનારના સાનિધ્યમાં જે લાખો મેદની એકઠી થાય ફરતી લીલી પરિક્રમા કરે એનું માતમ કેવું છે એનું વર્ણન કર્યું છે કવિ લખે છે
કે પરિક્રમા કરો પ્રેમથી અને હરદામ રાખી નામ પણ મન વાંચી
ફળ પામશો એ જનપુર કરશે કામ પણ માન માન વાચી તું ફળ પામશો અરે રે એવું તો પૂરણ કરશે કામ
કવિ એમ કે છે કે પૂર્ણ શ્રદ્ધાથી એક પરિક્રમા કરો તમારા મનના મનોરથ પૂરા થશે તમારી જે ઈચ્છા હશે એ પ્રાપ્ત થશે પરિક્રમાનો ઉલ્લેખ તો ઘણા શાસ્ત્રોમાં છે પુરાણોમાં પણ છે કાર્તક સુધી એકાદશીની મધ્યરાત્રિએ ગરવા ગિરનારને ખોલે અસંખ્ય માનવ મેરામણ ઉમટે છે શું કામ ભાઈ આવવાનું કારણ શું શ્રદ્ધાનું ભાતું લઈને પરિક્રમા કરવા આવે છે તુલસી વિવાહની વિધિ પૂરી કર્યા પછી પરિક્રમાની શુભ શરૂઆત થાય છે મધ્યરાત્રિએ પાણીના પૂરની જેમ માનો મેરામણ ઉમટે છે ઈ ખાડા ઈ ટેકરા ઈ ડુંગરા ઈ ધાર ચડવી પણ એનો આનંદ અનેરો છે જીવનમાં લાવો લેવા જેવો છે પછી બાળકો હોય બુઢા હોય યુવાનો હોય માતાઓ હોય દીકરીઓ હોય એક શ્રદ્ધાનું ભાતું લઈને પરિક્રમામાં આવે છે શ્રદ્ધા ઈ જ ઈશ્વર છે કોઈ કવિએ લખ્યું છે કે તકદીર ખુદ ખુદાઈ લખી પણ ગમી નથી તકદીર ખુદ ખુદાઈ લખી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી અને શ્રદ્ધાનો વિષય છે આમાં પુરાવાની શી જરૂર કુરાનમાં કે પૈગંબરની સહી નથી શ્રદ્ધા લઈને જવું જોઈએ શ્રદ્ધા એ જ ઈશ્વર છે પણ એનું માતમ એની શરૂઆત પરિક્રમાની કેમ થઈ પ્રસંગ અદભુત છે એમાં જીણા બાવાની મઢીએ સંતોના ધૂણા દેખાય કહેવાય છે કે પરિક્રમા બહુ અઘરી હતી ખૂબ જ કઠિન હતી અઘોર જંગલ હિંસક પ્રાણીઓ રંજાડે કોક કોક સીધો સંતો પરિક્રમા કરતા એના તપના આધારે પણ માણસ કોઈ પરિક્રમા કરી શકતું નહીં પણ સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમારથને કારણે ત્રણે ધરિયા દે કઈક સંતોની કૃપા વર્ષી અને માણસ પરિક્રમા કરે છે એનો આ રૂડો પ્રસંગ છે કારણ કે સંતો માણસોનું કલ્યાણ કરવા માટે જન્મા છે દર શિવરાત્રિએ સંતો જુદી જુદી જગ્યાએ મળે જુદી જુદી મઢીએ જાય મેળા થાય સત્સંગ કરે પછી ક્યારેક નવનાથ 84 સિદ્ધો સતી જતીઓ એકવાર દત્ત પ્રભુને દરબારે કોઈ વાર ગોરખ ધૂણે ક્યારેક ક્યારેક ભરતરી ગોપીચંદના ભોઈરાએ લક્ષ્મણ જતીના ધૂણે દાતારને ડુંગરે વેલા બાવાને વડલે રૂખડ બાવાની મઢીએ જીણા બાવાની મઢીએ ભરતવન શેસાવનમાં એમ જુદા જુદા સ્થાને સંતો શિવરાત્રી મળે સત્સંગ કરે એવામાં એકવાર જીણા બાવાની મઢીએ સૌ સંતો પધાર્યા છે દત્ત ભગવાનનો દરબાર ભરાણો છે ગાંજાની ચલમો ફરે છે ચલમ ફરતી 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 એમ કહેવા છે કે જીણા બાવા પાસે આવી ત્યારે દત્ત ભગવાનના શિષ્ય સાગરગર એમ કહે છે જીણા બાવા તમને એક પ્રશ્ન પૂછું જવાબ આપશો? જીણા બાવા એમ કે શું કામ જવાબ નો આપું, તમે તમારા પૂછો. કેવું ચિત્ર હશે? જીણા બાવાની મઢીએ દત્ત ભગવાનના સાનિધ્યમાં દત્તનો દરબાર ભરાણો, એ ચિત્ર કેવું હશે? જીણા બાવાએ કીધું, જરૂર પૂછો, હું જરૂર મને જેવું લાગશે એવો જવાબ આપીશ. દત્ત ભગવાનના શિષ્ય પૂછે છે, જીણા બાવા તમારું નામ ખોટું છે, તમે જાડા છો, નામ તમારું જીણા બાવા છે, તો એમ કરીએ તો જાડા બાવા નામ રાખીએ તો? જીણા બાવાએ સુંદર જવાબ આપ્યો, ના ના, હું જીણો છું, મારું નામ છે એવો જ હું છું. ના ના, તમે જાડા છો, તમે જીણા છો એનું પ્રમાણ આપો તો ખબર પડે. જીણા બાવા એટલું બોલ્યા, પ્રમાણ આપું તો વાત સાચી માનશો ને? સૌ સંતો એ એટલું કીધું, હા તો સાચી વાત માનશું તમારી. દત્ત ભગવાન બેઠા બેઠા દાંત કાઢે છે, આ બધી મસ્તી જોવે છે, રોનક જોવે છે. પ્રમાણ આપો, જીણા છો એનું પ્રમાણ આપો. હાથમાં જે ચલમ હતી એમાંથી ગાંજો કાઢી લીધો, ચીપિયાની અણીએથી જે કાંકરી હોય કાઢી નાખી, ચલમ કોરી કરી નાખી. બધા સંતોને કીધું, જોઈ લ્યો આમાં છે કઈ આડું? જોયું, કઈ નથી. જીણા બાવાઈ જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી કહેતા કહેતા માથા ઉપર ચલમ મૂકી ધીરે ધીરે માથું અંદર ગયું, ચલમ હોહરવા નીકળી ગયા. સંતો જોઈ રહ્યા. જીણા બાવાએ એટલું કીધું, બોલો હવે તો હાચો ને, જીણો હાચો કહેવાય ને, હવે તો જાડો નથી ને, હવે જાડા બાવા નહીં ને? સંતો નમી પડ્યા, દત્ત ભગવાન ખુશ થઈ ગયા. ગિરનારીની જય બોલાવી, જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી. દત્ત ભગવાન રાજીના રેડ થઈ ગયા, મોજના તોરા મીંડા છૂટવા જીણા બાવાને એટલું કીધું, જીણા બાવા આજ મારી પાસેથી કંઈક માગી લ્યો. જીણા બાવા નમ્રતાથી કહે છે, પ્રભુ કાંઈ માગવું નથી, શું ઘટે છે? તમારું સાનિધ્ય મળ્યું છે, ગિરનારનું સાનિધ્ય મળ્યું છે, 84 સિદ્ધોનું સાનિધ્ય મળ્યું છે, કાંઈ માગવું નથી. ના ના, કંઈક માગો, કંઈક માગો, પણ મને કંઈ ઘટતું નથી, મારે શું માગવું? આજ મારે તમને કંઈક આપવું છે, દત્ત ભગવાન એમ કહે છે. જીણા બાવા પગમાં પ્રણામ કરીને કહે છે, આપવા માંગતા હો, કંઈક આપવું જ હોય તો આપની પાસે થોડાક વરદાન માગું. પહેલી માગણી મારી એ છે કે દર કાર્તિક સુધી એકાદશીના રોજ માનો મેરામણ સેલાયથી કોઈ પણ વિઘ્ન વિના પરિક્રમા ગિરનારની કરી શકે એવું વરદાન આપો. બીજું, આ 4 દિવસની પરિક્રમામાં કોઈ માણસને હિંસક પ્રાણી હિંસા ન કરે એવું વરદાન આપો. ત્રીજું, પરિક્રમા 4 દિવસમાં કોઈ એરું જાજર કાન ખજૂરો વીછી કીડી મકોડો કોઈ નીકળે નહીં, કારણ કે રસ્તામાં જંગલમાં ડેરા તંબુ તાણીને જેને રાંધીને ખાવું છે, ભક્તિ કરવી છે, એનું રક્ષણ થાય, એના માટે કોઈ જીવ જંતુ નીકળે નહીં, કોઈ ભૂલો પડે નહીં જંગલમાં, અને ભૂલો પડે તેનો ભૂમિયો રસ્તો બતાવે.
અને કોઈ ચોર લૂંટારાઓ કોઈને લૂંટે નહીં. આટલું તમારી પાસે માગું છું જેથી કરી માણસ પરિક્રમા કરી શકે અને પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત કરી શકે. દત્ત ભગવાન રાજી થઈ ગયા. ધન્ય છે જીણા બાવા, તમારી ભક્તિને ધન્ય છે, તમારી સાધનાને ધન્ય છે, તમારી માગણીને ધન્ય છે. તથાસ્તુ કહી વરદાન આપ્યા. આજ પણ લાખો માણસો પરિક્રમા કરે છે મિત્રો, જીવન ધન્ય કરે છે. કોઈ જીવ જંતુ નીકળે નહીં, કોઈને એરું કરડે નહીં, વીછી કરડે નહીં, કીડી મકોડી નીકળે નહીં. અને ઠેર ઠેર ઉતારા નાખે સાધુ સંતો ધૂણી ધખાવે, અને ક્ષેત્રો ખુલ્લા મૂકે, આડા ઓડા બાંધી અને જમીન જાઓ, પ્રસાદ લેતા જાઓ, રાવટીમાં આરામ કરો, એવા દિલના દરિયાઓ માણસો આવી પરિક્રમામાં સગવડતા કરે છે. આજ પણ કવિ લખે છે,
આવી લીલી પરિક્રમા જો થાય જી, પરિક્રમા જો થાય એ જીનું જીવન ધન્ય બની જાય, આવી રૂડી પરિક્રમા જો થાય જી. કાર્તક શુકલ એકાદશી નું માતમ મોટું ગણાય જે, કાર્તક શુકલ એકાદશી નું માતમ મોટું ગણાય જે, તુલસી વિવાહની વિગત કરીને પાવન પર્યાણ થાય, આવી રૂડી પરિક્રમા જો થાય જી, પરિક્રમા જો થાય ભાઈનું જીવન ધન બની જાય, આવી રૂડી પરિક્રમા જો થાય જી. મઢીએ જુઓ તો દિગંબરો દેખાય જી, જીણા બાવાની મઢીએ જુઓ તો દિગંબરો દેખાય જી, ધૂણા રાવટી ધૂણા ધારીની જુઓ લાભે જાય, આવી રૂડી પરિક્રમા જો થાય જી. મારવેલે તો માનવ મેરામણ અતિ ઘણો ઉભરાય જી, પગલે પગલે પાવન દાતા એવી પૂર્ણ ભૂમિ પરમાય, આવી રૂડી પરિક્રમા જો થાય જી.
વેલે જાઓ તો માનવ મેરામણું ભ્રાણો હોય, જેણા બાવાની મઢીએ જાઓ તા દિગંબરોના દર્શન થાય, એટલું નહીં
બોરદેવીના બિરદવાળી જુગ જૂની જગ્યા જણાય જી.
બોરદેવીએ જાઓ જગદંબાના દર્શન થાય, અહોર નિશ આશીર્વાદ વરસે છે. અને છેલે કવિ એમ કહે છે,
પવિત્રને બહુ પાવનકારી આ દિવ્ય ભૂમિ દેખાય જી, દાસ વિઠ્ઠલ કે દેવ દર્શન ના દિવ્ય ચક્ષુથી થાય, આવી રૂડી પરિક્રમા જો થાય.